समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो साथे चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय करी रह्या छीए। एमां जीवत्व शक्ति, चीती शक्ति, रसी शक्ति अने ज्ञान शक्तिनो स्वाध्याय पूरो कर्यो छे। अत्यारे सुख शक्तिनो स्वाध्याय आपणे शुरू कर्यो छे। આ શક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનમાંથી થોડા અંશો લીધા છે, વિશેષ અંશો આજે લઈએ। સુખ શક્તિ અનાકૂળતા જેનું લક્ષણ છે એવી સુખ શક્તિ, અનાકૂળતા જેનું સ્વરૂપ છે એવી સુખ શક્તિ, આત્માના અનાકૂળ આનંદ સ્વભાવમય એ આનંદ શક્તિ છે, તે સુખ શક્તિ છે। ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અંદર પૂર્ણ આનંદના સ્વભાવથી ભરેલું તત્વ છે અને એના આશરે જતા, એની સન્મુખ દ્રષ્ટિ કરીને પરિણમતા અંદરથી આનંદ શક્તિ ઉછળે છે, આનંદનો અનુભવ થાય છે, એ આ સુખ શક્તિને કારણે થાય છે। અને અમૃત ચંદ્રાચાર્ય ભગવાને જે 5મી ગાથામાં એમ કહ્યું કે અમને નિરંતર ઝરતો, આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, તે મય પ્રત્યુષો સંવેદન સ્વરૂપ સંવેદન પ્રગટ છે, એ આનંદનું કારણ પણ અંદરમાં રહેલી આનંદ શક્તિ છે। નિરાકૃતતાની વાત ગુરુદેવે કરી કે આકૃતતા કઈ રીતે છે અને કઈ રીતે નિરાકૃતતા છે। કાંઈક કરવાના ભાવ છે એ આકૃતામય છે, કાંઈ પણ કરવું નથી અને જે થાય છે તે જ્ઞાન કરવું છે અને જ્ઞાન તો એ સહજ થાય છે, એમ એ અનાકૃતતાની વાત ગુરુદેવે કરી। એટલે સર્વ વિકલ્પ રહિત કાંઈ પણ કરવાના બોજા વિના, એવા ભાર વિના નિર્ભરતા, તે અનાકૂળતા છે અને એ આવી અનાકૂળતા લક્ષણ સુખ શક્તિ છે। હવે આગળ સાથે લઈએ, ગઈકાલે આટલે સુધી વાત થઈ છે। અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 32 ઉપર 3જા પેરેગ્રાફમાં આગળ ગુરુદેવ સમજાવે છે કે 47 શક્તિના આ અધિકારમાં શ્રદ્ધા અને ચારિત્ર એ બંને શક્તિઓનું અલગથી વર્ણન કર્યું નથી। શ્રદ્ધા અને ચારિત્ર એ બંને શક્તિઓનું અલગથી વર્ણન કર્યું નથી અહીંયા આ 47 શક્તિના અધિકારમાં। એટલે એનો અર્થ એવો નથી કે એ શક્તિ નથી, આ શ્રદ્ધા અને ચારિત્ર એ બંને શક્તિઓ ને સુખ શક્તિમાં સમાવી દીધી છે। સુખ શક્તિની જેમ શ્રદ્ધા શક્તિ પણ ત્રિકાળ છે, આ આનંદમય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે હું છું એવી પ્રતીતિ શ્રદ્ધાન, એવી પ્રતીતિ એવું શ્રદ્ધાન થાય તે તેનું કાર્ય છે, એટલે શ્રદ્ધા શક્તિનું કાર્ય છે। સમ્યક દર્શનરૂપ થવું તે શ્રદ્ધા શક્તિનું કાર્ય છે। હવે કઈ રીતે સમાવી છે એ વાત ગુરુદેવ આપણને સમજાવે છે કે સુખ શક્તિમાં આ શ્રદ્ધા શક્તિ કઈ રીતે આવી જાય છે એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે સમ્યક દર્શન રૂપ થવું તે શ્રદ્ધા શક્તિનું કાર્ય છે. અને એવું સમ્યક દર્શન થાય ત્યારે અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે, અને એ અતિન્દ્રિય આનંદનું વેદન છે એ આ સુખ શક્તિને કારણે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક દર્શન રૂપ થવું તે શ્રદ્ધા શક્તિનું કાર્ય છે, અને તે પ્રગટતા એટલે સમ્યક દર્શન પ્રગટતા સાથે તે જ સમયે નિયમથી અનાકુળ આનંદનું સંવેદન પ્રગટ થાય જ છે. એમ ન હોય કે સમ્યક દર્શન થાય અને અનાકુળ આનંદનું સંવેદન પ્રગટ ન થાય, એમ ન હોય, એવું ક્યારેય હોય નહીં. એટલે કહે છે કે જ્યારે સમ્યક દર્શન થાય છે તે જ સમયે નિયમથી અનાકુળ આનંદનું સંવેદન પ્રગટ થાય જ છે. તેનો અર્થ એ થયો કે જે સમ્યક દર્શન છે તેની સાથે અનાકુળ આનંદનું વેદન હોય જ છે. સમ્યક દર્શન હોય અને અનાકુળ આનંદનું વેદન ન હોય એમ બને જ નહીં. એટલે આ સુખની શક્તિ, આનંદની શક્તિને એ શ્રદ્ધા શક્તિની સાથેનો આવો ગાઢ સંબંધ છે એમ કહી અને ગુરુદેવ એમ કહેવા માગે છે કે અહીંયા જ્યારે સુખ શક્તિની વાત કરી અને એવા અતિન્દ્રિય આનંદના વેદનની વાત કરી તો અતિન્દ્રિય આનંદનું વેદન છે એમ કહેતા એ વાત સમજાઈ જાય છે કે સમ્યક દર્શન થયું છે. એટલે કહે છે કે આ પ્રમાણે સુખ શક્તિના કાર્ય દ્વારા અનાકુળ આનંદના સંવેદન દ્વારા શ્રદ્ધા શક્તિ અને તેનું કાર્ય પ્રગટ થયાનું સમજી શકાય છે. વાત તો ગુરુદેવે એ કરવી છે કે શ્રદ્ધા શક્તિને અહીંયા 47 શક્તિના આ અધિકારમાં અલગથી વર્ણવામાં આવી નથી, પણ એ વાત શ્રદ્ધા શક્તિની વાત અહીંયા સુખ શક્તિમાં સમાઈ જાય છે. કેમ સમાઈ જાય છે? કેમ કે એ શ્રદ્ધા શક્તિ છે એ સમ્યક દર્શન રૂપ થવું એવી શ્રદ્ધા શક્તિ છે. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપ સંકિત જ્યારે થાય છે, એવું સમ્યક દર્શન પ્રગટ થાય છે, તો તે વખતે સાથે નિયમથી અનાકુળ આનંદ હોય જ છે. એટલે સમ્યક દર્શનની સાથે જે અનાકુળ આનંદ, અતિન્દ્રિય આનંદનું વેદન છે, એ અતિન્દ્રિય આનંદનું વેદન આ સુખ શક્તિને કારણે છે. અને એવું વેદન સમ્યક દર્શન થાય ત્યારે હોય જ છે. એટલે બીજી રીતે કહીએ તો શ્રદ્ધા શક્તિની વાત આ સુખ શક્તિની વાતમાં આવી જાય છે. એટલે જ્યારે એમ કહીએ કે સાચા સુખનો અનુભવ થયો, અનાકુળ આનંદનું વેદન થયું, અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો, તો એમાં એ સમજી શકાય છે કે શ્રદ્ધા શક્તિ અને તેનું કાર્ય, એટલે સમ્યક દર્શન રૂપ તેનું કાર્ય એ ત્યાં થયું છે. એટલે આ રીતે સુખ શક્તિમાં આચાર્ય દેવે શ્રદ્ધા શક્તિ ગર્ભિત કરી દીધી છે. એટલે એનો અર્થ એમ નથી થતો કે બંનેના લક્ષણ એક છે, એમ નહીં, બંનેના લક્ષણ તો ભિન્ન જ છે. આ સુખ શક્તિ એનું લક્ષણ તો અનાકુળ આનંદ, અનાકુળતા, આકુળતા વિનાનો આનંદ એ એનું લક્ષણ છે, એવું એનું સ્વરૂપ છે. જ્યારે શ્રદ્ધાશક્તિ તો એ પ્રતીતિ રૂપ પ્રવર્તે છે, અને સમ્યક દર્શન રૂપ થવું તે શ્રદ્ધાશક્તિનું કાર્ય છે. આનંદમય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે હું છું એવી પ્રતીતિ, એવું શ્રદ્ધાન થાય તે શ્રદ્ધાશક્તિનું કાર્ય છે. બીજી રીતે કહીએ તો સમ્યક દર્શનરૂપ થવું તે શ્રદ્ધા શક્તિનું કારણ છે. એટલે બંનેના લક્ષણ તો ભિન્ન ભિન્ન છે, છતાંય આ સુખ શક્તિમાં શ્રદ્ધા શક્તિ સમાય છે. કેમ કે જે આનંદનું વેદન છે કે સુખ શક્તિને કારણે છે, અને એવું વેદન જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એ વખતે નિયમથી હોય છે. હવે બીજી વાત હતી ચારિત્ર શક્તિની. સુડતાલીક શક્તિના અધિકારમાં ચારિત્ર શક્તિને પણ અલગથી વર્ણવી નથી, તો એને માટે પણ ગુરુદેવ સમજાવે છે કે શ્રદ્ધા અને ચારિત્ર તો મૂળ ચીજ છે. સુડતાલીક શક્તિમાં તેનું વર્ણન નથી, તેથી તે નથી એમ ન સમજવું. એ તો હોય જ, એ તો મૂળ ચીજ છે, એટલે કે એ તો શક્તિ છે જ. અહીંયા આ અધિકારમાં એને જુદી વર્ણવવામાં નથી આવી. પણ એ બંને શ્રદ્ધા અને ચારિત્ર, એ બંને શક્તિ સુખ શક્તિમાં સમાવી દીધેલ છે એમ યથાર્થ જાણવું. ચારિત્ર શક્તિ વિશે અહીંયા આગળ વાત કરે છે કે આત્મામાં જેમ શ્રદ્ધા શક્તિ ત્રિકાળ છે તેમ ચારિત્ર શક્તિ પણ ત્રિકાળ છે. ચારિત્ર શક્તિ પણ ત્રિકાળ છે. સ્વરૂપાચરણ ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર એટલે સ્વરૂપ સ્થિરતાની ક્રમે વિશેષતા થવી, તે ચારિત્ર શક્તિનું કાર્ય છે. સ્વરૂપ આચરણ ચારિત્ર એટલે સ્વરૂપમાં જેટલો સમય રહેવાનું થાય એ ચારિત્રને સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવામાં આવે છે. સમ્યક દર્શન થાય છે પછી સ્વરૂપમાં જેટલો સમય સ્થિરતા થાય છે એ સ્વરૂપ આચરણ ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે. એટલે સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને ચારિત્ર નથી એમ નહીં, એને સ્વરૂપ આચરણ ચારિત્ર છે. અને જેમ જેમ એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા વધારે છે, એકાગ્રતા વધારે છે, તેમ તેમ એ સ્વરૂપ આચરણ ચારિત્ર વધતું જાય છે, ખીલતું જાય છે. અને એ સ્વરૂપ આચરણ ચારિત્ર છે તે ચારિત્ર શક્તિનું કાર્ય છે. સ્વરૂપ આચરણ એટલે સ્વરૂપ સ્થિરતાની ક્રમે વિશેષતા થવી તે ચારિત્ર શક્તિનું કાર્ય છે. અને તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના ઉગ્ર આલંબનથી પ્રગટ થાય છે. સમ્યક દર્શન થયું ત્યારે ધ્રુવનું લક્ષ કરીને અનુભવ થયો હતો, હવે એ લક્ષ કરે છે અને ત્યાં એકાગ્રતા વધારે છે, એટલે એમ એ ઉગ્ર આલંબન થાય છે, એટલે સ્વરૂપને વિશે રહેવાનો કાળ પણ વધે છે અને આનંદનું વેદન વધુ સમય માટે થાય છે. વધારે સમય સંવરની દશા રહે છે એટલે મલિનતા ઘટે છે, નિદ્રા ઘણી થાય છે અને એમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એવું સ્વરૂપ આચરણ ચારિત્ર છે. એટલે અહીંયા કહે છે કે સ્વરૂપ આચરણ એટલે સ્વરૂપ સ્થિરતાની ક્રમે વિશેષતા થવી તે ચારિત્ર શક્તિનું કાર્ય છે. અને તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના ઉગ્ર આલંબનથી પ્રગટ થાય છે. હવે આવી ચારિત્રની જે નિર્મળ દશા, એવી જે પર્યાય, એવી ચારિત્રની ક્રમવર્તી વિતરાગી દશા પ્રગટ થાય છે ત્યારે તેની સાથે નિયમથી અનાકૂળ આનંદની પ્રચુર પ્રચુરતર દશા અનુભવાય છે. જેમ સ્વરૂપને વિશે ઉગ્રતા વધે છે તેમ સાથે સાથે આનંદ એટલે અનાકૂળ અતિન્દ્રિય આનંદ એનું સંવેદન પણ પ્રચુર પ્રચુરતર થાય છે. પ્રચુર સંવેદન અને પછી એથી આગળ વધીને પ્રચુરતર સંવેદન થાય છે, એટલે વિશેષતાથી એવું અનુભવવા આવે છે. એટલે એ રીતે અહીંયા ચારિત્રની સાથે અનાકૂળ આનંદનું વેદન ઘણું છે પ્રચુર છે. એટલે જ્યારે એવું પ્રચુર આનંદનું સંવેદન છે ત્યારે એ સંવેદન ભલે સુખ ગુણને કારણે, આનંદ શક્તિને કારણે હોય, પણ એ જેને એવી સ્વરૂપ આચરણ ચારિત્રની ઉત્કૃષ્ટ દશા પ્રગટ થઈ છે એને હોય છે. એટલે એ ચારિત્ર શક્તિનું કાર્ય જેને ઉત્કૃષ્ટપણે વર્તી રહ્યું છે, એવા નિર્મળ પરિણામ ચારિત્રના થઈ રહ્યા છે, એને એવી અનાકુ આનંદની પ્રચુર દશા હોય છે. એનો અર્થ એ થયો કે અનાકુ સુખ શક્તિના કાર્ય દ્વારા ચારિત્ર ગુણની દશા સમજી શકાય છે. જેમ સમ્યક દર્શન સાથે પણ અનાકુ આનંદનું વેદન છે, એવી રીતે આ ચારિત્રની દશા વિતરાગી પરિણામ થયા છે. સ્વરૂપ આચરણ ચારિત્ર અને એમાં પછી વિશેષતાથી એ લીનતા કરે છે તેમ તેમ એને વધારે ને વધારે આનંદનો અનુભવ થાય છે. એટલે ચારિત્ર ગુણની આ સુખ ગુણ સાથે ની જે દશા છે એ સમજી શકાય છે. એટલે અનાકુળ સુખ શક્તિના કાર્ય દ્વારા ચારિત્ર ગુણની દશા સમજી શકાય છે. એટલે આ રીતે ભલે 47 શક્તિના વર્ણનમાં ચારિત્ર શક્તિને ન વર્ણવામાં આવી હોય, છતાં એ તો છે જ, અને અહીંયા આનંદની વાત કરી તો એમાં એ આવી જાય છે. અપૂર્વ આનંદ, અલૌકિક આનંદ, અતિન્દ્રિય આનંદ, અને પછી એમાં જયારે એમ કહીએ કે એનું જે સંવેદન છે તે પ્રચુર સંવેદન, અને પછી પ્રચુરતર સંવેદન, પ્રચુરતમ સંવેદન, એમ એ સંવેદનમાં પણ આપણે જયારે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ જે ઊંચી દશા થતી જાય છે એ દશા આનંદ દ્વારા એમ જણાવે છે, એમ પ્રગટ કરે છે, એમ પ્રસિદ્ધ કરે છે કે જીવને ચારિત્રનો ખૂબ અપૂર્વ પુરુષાર્થ ઉપડ્યો છે. ચારિત્રનો અપૂર્વ પુરુષાર્થ જેને ઉપડ્યો છે એને આનંદનો અનુભવ પણ પ્રચુર પ્રચુરતર પ્રચુરતમ હોય છે. પ્રચુર સ્વસંવેદન, એટલે પ્રચુર સ્વસંવેદન, આનંદના સંવેદનની વાત કરીએ તો એમાં આપોઆપ જ એ વાત સમાઈ જાય છે કે એને એવું ચારિત્ર, ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રગટ થયું છે. અને એવું ઉત્કૃષ્ટ ચારિત્ર સમ્યક દર્શન વિના તો હોય જ નહીં. એટલે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની બંને વાત આત્માના પ્રચુર સ્વસંવેદન દ્વારા, અતિન્દ્રિય આનંદ દ્વારા આપણને સમજાઈ જાય છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે આ સુખ શક્તિમાં શ્રદ્ધા અને ચારિત્ર બંને શક્તિઓનું ભલે અલગથી વર્ણન નથી કર્યું, છતાં પણ એ વાત એમાં સમાય છે, સુખ શક્તિમાં સમાય છે. બહુ સરસ રીતે આ બે શક્તિને સુખ શક્તિ સાથેનો સંબંધ અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કર્યો છે. એ દ્વારા આપણને એક બીજી વાતનો પણ ખ્યાલ આવે છે કે સમ્યક દર્શન પછી જે ચારિત્રનો પુરુષાર્થ છે તે અદ્ભુત પુરુષાર્થ છે, અને એ અદ્ભુત પુરુષાર્થ વખતે મુનિઓને જે દશા પ્રગટ થાય છે એ કેવી હોય, એ પ્રચુર સ્વસંવેદનની દશા શું દર્શાવે છે, અને એ દ્વારા આપણે શું સમજવાનું છે એ પણ અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. અહીંયા આગળ 7મા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, સમ્યક દર્શન થાય, સમ્યક ચારિત્ર પ્રગટે અને સાથે આનંદ ન આવે એવી વસ્તુ સ્થિતિ નથી. કેમ કે જ્ઞાન માત્ર ભાવના પરિણમનમાં સર્વ અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે. સમ્યક જ્ઞાન થાય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, ત્યારે અનંત શક્તિઓના પરિણમન એમાં એને જ્ઞાનમાં, અનુભવમાં આવી જાય છે. એટલે તો કૃપાળુદેવે કહ્યું છે ને કે સર્વ ગુણાસ્તે સંકિત. અને જો કોઈ એમ કહેતું હોય કે અમને સંકિત થયું છે પણ આનંદનું વેદન નથી, અનાકુળ આહલાદ પ્રગટ્યો નથી, એવો આનંદ પ્રગટ નથી થયો તો પછી તેની વાત જુઠ્ઠી છે, એને શંકિત થયું જ નથી. શંકિત થયું હોય અને આનંદ ન પ્રગટે એમ બને જ નહીં. આનંદ વિના એને જે બીજો કાંઈ પણ અનુભવ થયો છે તો સમજવું કે એ કંઈક જુદી વસ્તુ છે, એ સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન થાય અને આનંદનું વેદન ન હોય એમ બને જ નહીં. અને સમ્યક દર્શન પછીથી આગળ વધીને જ્યારે ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે અને સાતમા ગુણસ્થાનની દશા હોય ત્યારે પ્રચુર સ્વસંવેદન ન હોય એમ પણ બને નહીં. આગળ 33મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં સમ્યક દર્શનની વાતને વધારે સમજાવતા કહે છે કે ભાઈ, સમ્યક દર્શનની પર્યાયમાં આખું ત્રિકાળી આત્મદ્રવ્ય આવી જાય એમ નહીં. સમ્યક દર્શનની પર્યાયમાં આખું ત્રિકાળી આત્મદ્રવ્ય આવી જાય એમ નહીં, પણ એમાં પૂર્ણ આનંદ સ્વભાવ એવા ત્રિકાળી દ્રવ્યની અને એના પૂર્ણ ત્રિકાળી સામર્થ્યની પ્રતીતિ શ્રદ્ધા અવશ્ય આવી જાય છે. સમ્યક દર્શન આવી કોઈ અલૌકિક ચીજ છે, એની પ્રાપ્તિ થતા નિર્મળ રત્નત્રય રૂપી મોક્ષ માર્ગ ખુલી જાય છે. ચોથે ગુણસ્થાને ભલે એને આપણે અવિરત સમ્યક દ્રષ્ટિ કહીએ પણ એને પણ આનંદનું વેદન હોય છે, અલૌકિક આનંદનું વેદન એને પણ હોય છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને સમ્યક દર્શન સહિત જે અંતરાત્મા છે તેને શિવમગ્ચારી કહ્યો છે. છ ઢાળામાં એને શિવમગ્ચારી કહ્યો છે. મધ્યમ અંતર આત્મ હૈ જે દેશવૃત્તિ અનગારી જગન કહે અવિરત સમ દ્રષ્ટિ તીનો શિવમગ્ચારી. ત્રણે ત્રણ, ત્રણે ત્રણે એટલે કયા ત્રણેની વાત કરી છે? કે એક તો જે સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે તે, એટલે કે મધ્યમ અંતર આત્મ હોય. તે પછી બીજા જે પાંચમા ગુણસ્થાનની દશામાં છે તે દેશવૃત્તિ અણગારી. અને ત્રીજા જે જગન એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ, એ ત્રણેયને શિવમ અગચારી કહ્યા છે. અહીં માર્ગમાં ગમન શરૂ કર્યું છે તો ચોથે અવિરત સમ્યક દ્રષ્ટિને પણ શિવમગ્ચારી કહ્યો છે. ચારિત્રની પૂર્ણતા તો 14મા ગુણસ્થાનના અંત સમયમાં થાય છે, છતાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં સ્વસ્વરૂપની દ્રષ્ટિ સહિત સ્વરૂપમાં રમણતા લીનતાની વિશેષ દશા પ્રગટ થાય છે અને ત્યારે સાથે પ્રચુર આનંદની દશા પ્રગટે છે. આ છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી મુખ્યપણે ચારિત્ર ગણવામાં આવ્યું છે અને ત્યાંથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. પણ ચોથા ગુણસ્થાનથી માર્ગ ખુલે છે, એટલે માર્ગની શરૂઆત તો ચોથા ગુણસ્થાનથી થાય છે, સમ્યક દર્શન થાય છે ત્યાંથી થાય છે. છતાં પણ ચોથામાં સાક્ષાત ચારિત્ર નથી, સાક્ષાત મોક્ષ માર્ગ નથી. સાક્ષાત ચારિત્ર દશા તો સ્વરૂપની ઉગ્ર રમણતાની વિશેષ દશા થતાં પ્રગટ થાય છે. એ વખતે સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે, એટલે જ્યારે પોતાનો અનુભવ થાય છે એ કાળે જે ચારિત્ર છે તે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. ચોથા ગુણસ્થાનની દશામાં એવું નિશ્ચય ચારિત્ર શુદ્ધ ચારિત્ર હોય છે. પણ એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ ચોથા ગુણસ્થાનવાળાને ઘણા લાંબા કાળે થતો હોય છે, એટલે વચમાં આકરો ઘણો પડી જાય. કોઈ વખતે અઠવાડિયે, કોઈ વખતે મહિને, કેટલીક વખત તો મહિનાઓ ચાલ્યા જાય તો પણ ફરીથી પાછો એવો અનુભવ થતો નથી, ઘણો ટાઈમ નીકળે છે, આકરો ઘણો પડી જતો હોય છે. એટલે એવું નિશ્ચય ચારિત્ર એ ચોથા ગુણસ્થાનની દશાવાળાને ઓછું છે. એને નથી બિલકુલ એમ ના કહેવાય, પણ એને ઘણું ઓછું છે. એને શુભભાવ વિશેષ છે, પણ એ શુભભાવને સમ્યક દ્રષ્ટિ છે એટલે એ ધર્મ સમજતો નથી, એનો પુરુષાર્થ તો ચારિત્રનો જ છે. અને જેમ 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 એ એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરતો જાય છે તેમ 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 હવે એની દ્રષ્ટિ બદલાય છે, એટલે હવે પોતાનું સ્વરૂપ શું છે એ ખબર પડી છે, એટલે જગત પ્રત્યેની ઉદાસીનતા એને વધતી જાય છે. જગત પ્રત્યેની ઉદાસીનતા એને વધતી જાય છે, જ્ઞાનનો સ્વયોક્ષમ વધે છે અને વૈરાગ્ય વધે છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે હોય, જ્ઞાન ન હોય તો વૈરાગ્ય હોય નહીં, અને વૈરાગ્ય ન હોય તો એ જ્ઞાન પણ જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન હોય ને વૈરાગ્ય ન હોય એમ પણ બને નહીં, બંને સાથે જાય છે. એટલે ચોથા ગુણસ્થાને જે હજી એનો પુરુષાર્થ છે, હજી પાંચમા ગુણસ્થાનની દશા નથી આવી, દેશ વિરતી નથી થયા, હજી અગિયાર પ્રતિમાધારી શ્રાવક નથી થયા એવી દશા છે અને ચોથા ગુણસ્થાને છે, તો ત્યારે એની જે દશા છે એમાં આ રીતનો પુરુષાર્થ હોય છે અને એને ચારિત્ર સાચું નિશ્ચય ચારિત્ર એ અતિ અલ્પ છે, કેમ કે એવી દશા જ વારંવાર થતી નથી. એટલે જે ભાવ છે એ શુભ ભાવ છે અને એ શુભ ભાવને પાછા એ સમજે છે કે આ શુભ ભાવ છે તે શુદ્ધ ભાવ નથી, એટલે કોઈ મિથ્યા માન્યતા તો નથી. એટલે એ અપેક્ષાથી ગુરુદેવે અહીંયા એમ સમજાવ્યું છે કે સાતમા ગુણસ્થાનથી મુખ્યપણે ચારિત્ર ગણવામાં આવ્યું છે, એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. અને ત્યાંથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. જ્યારે ચોથા ગુણસ્થાનથી માર્ગ ખુલે છે, માર્ગ ખુલે છે એટલે શરૂઆત થઈ જાય છે, હવે એ સમ્યક દ્રષ્ટિ થયો છે તો એ અવશ્ય ચારિત્રનો પુરુષાર્થ કરશે, કરશે ને કરશે. ચારિત્રનો પુરુષાર્થ થવામાં કેટલો સમય જશે એ કંઈ નક્કી નથી, એ કહી શકાય નહીં. ઋષભદેવ ભગવાનને પોતે આ જ ભવે મોક્ષે જનાર હતા, તે ભવમાં પોતે જન્મથી ક્ષાયિક સંકિતી હતા અને પોતે તીર્થંકરનું દ્રવ્ય હતા, તે છતાંય તેમના આયુષ્યમાં 84 લાખ પૂર્વના આયુષ્યમાં 82 લાખ પૂર્વનું આયુષ્ય પૂરું થયું ત્યાં સુધી તો તે ગૃહસ્થાશ્રમમાં હતા. 82 લાખ પૂર્વ સુધી તો ગૃહસ્થાશ્રમમાં હતા, એટલે કે ચારિત્ર ધારણ ન કરી શક્યા. અને એક પૂર્વ જેટલો સમય બાકી રહ્યો ત્યારે એમણે ચારિત્ર પ્રગટ કર્યું, એટલે મુનિદશા અંગીકાર કરી અને પછી ચારિત્રનો પુરુષાર્થ એમણે ઉપાડ્યો. તો એ ચારિત્રની વાત અદભુત છે ભાઈ. અને એ ચારિત્ર જે સાતમા ગુણસ્થાને હોય છે એમાં પણ બધાની દશા જુદી જુદી હોય છે, અંતરંગ દશા બધાની જુદી. જેને એવો પુરુષાર્થ ઉપડ્યો છે, અપૂર્વ પુરુષાર્થ ઉપડ્યો છે, એ જ સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં જઈને એ શ્રેણી ચડે છે અને પહેલું શુક્લદાન થાય છે અને પછી શ્રેણી ચડે છે, 8મું 9મું 10મું ગુણસ્થાન આવે છે. બાકી બધા કંઈ સાતમા ગુણસ્થાનની દશાવાળા છે એ સપક શ્રેણી ચડે છે એમ નથી. ચારિત્રની દશા તો કોઈ અલૌકિક હોય છે અને એ તો મહાપુરુષાર્થથી બળભાગી પુરુષોને પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ સમજાવે છે ગુરુદેવ કે ભાઈ સંકિતની પ્રાપ્તિમાં જો અંતર્મુખ દ્રષ્ટિનો અપૂર્વ પુરુષાર્થ જોઈએ તો ચારિત્ર દશાની પ્રાપ્તિમાં પણ સ્વરૂપ રમણતાનો મહાન પુરુષાર્થ જોઈએ. સંકિતની પ્રાપ્તિમાં જો અંતર્મુખ દ્રષ્ટિનો અપૂર્વ પુરુષાર્થ જોઈએ, એટલે અંતર્મુખ દ્રષ્ટિ ક્યારેય પહેલા ન કરી હોય એવી અપૂર્વ અંતર્મુખ દ્રષ્ટિ કરવામાં આવે, એવી એકાગ્રતા કરવામાં આવે, ધ્રુવનું લક્ષ કરવામાં આવે, ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે સંકિતમાં પણ જો એવો અંતર્મુખ દ્રષ્ટિનો, અંતર્મુખતાનો પુરુષાર્થ, અપૂર્વ પુરુષાર્થ જોઈતો હોય તો પછી ચારિત્ર દશાની તો શું વાત કરવી. ચારિત્ર દશાની પ્રાપ્તિમાં તો સ્વરૂપ રમણતાનો, સ્વરૂપમાં દીનતાનો અપૂર્વ મહાન પુરુષાર્થ જોઈએ. એમ નહીં કે માત્ર નગ્ન દિગંબર મુનિ 28 મૂળ ગુણ સહિત થઈ જાય એટલે એવું ચારિત્ર પ્રગટ થઈ જાય અને શ્રેણી ચડી જાય એમ નહીં. અંદર આનંદ સ્વરૂપ આત્મામાં ઉગ્ર લીનતા રમણતા થઈ જાય, આનંદ સ્વરૂપની અસ્થિની મસ્તીમાં મસ્કુલ થઈ જાય તેનું નામ ચારિત્ર છે. સમ્યક દર્શન વિના તો ચારિત્ર હોતું જ નથી. પણ જેને સમ્યક દર્શન થયું છે એની દશા ચોથા ગુણસ્થાનની હોય અને એ દીક્ષા લઈ લઈને ચોખ્ખું 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર પણ એવું દ્રવ્યલિંગ બાહ્યમાં હોય તો કાંઈ એને સાતમું ગુણસ્થાન આવી જાય એમ નથી. અંતરંગ દશા એની ચોથા ગુણસ્થાનની હોય અને બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર હોય, એવું બાહ્ય ચારિત્ર હોય, એવું દ્રવ્યલિંગ હોય. પણ સાતમું ગુણસ્થાન એથી કંઈ આવી જાય એમ નથી. સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ માટે, એવી દશા પ્રાપ્ત કરવા માટે તો ઘણો પુરુષાર્થ જોઈએ. એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં મુનિઓ એવો પુરુષાર્થ કરે છે અને એમ પોતે પોતાની સાતમા ગુણસ્થાન જેવી દશા પ્રગટ કરે છે અને પછી બહાર આવે છે તો છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે. એટલે ચારિત્રના પુરુષાર્થની તો ઘણી વાત છે. એ તો અલૌકિક પુરુષાર્થ છે, એ કોઈ સામાન્ય પુરુષાર્થ નથી. બાહ્ય ચારિત્ર લેવાથી એવો પુરુષાર્થ ઉપડે છે એમ નથી. એ પુરુષાર્થ અંતરંગ છે અને જેને સમ્યક દર્શન થયું છે એને પછી ભવિષ્યમાં એવો પુરુષાર્થ ઉપડે જ છે. અહીંયા આગળ 34મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં સમજાવે છે કે ભગવાન આત્મા નિત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તેની અંતરરમણતા થાય તે ચારિત્ર દશા છે. ભગવાન આત્મા નિત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે એટલે કે ચિદાનંદ છે, તેની અંતરરમણતા થાય તે ચારિત્ર દશા છે. આવા ચારિત્ર સાથે અંદર અતિન્દ્રિય આનંદની પ્રકૃષ્ટ ધારા વહે છે. ચારિત્રની સાથે અતિન્દ્રિય આનંદ હોય જ છે, અતિન્દ્રિય આનંદની ધારા વહે છે. અને ગુરુદેવ તો અહીંયા એમ કહે છે કે એવા અંતર રમણતારૂપ ચારિત્રની સાથે તો અતિન્દ્રિય આનંદની પ્રકૃષ્ટ ધારા વહે છે. આવી અનાકૂળ આનંદની ભૂમિકામાં મુનિને કિંચિત વ્યવહાર રત્નત્રયનો રાગ આવે પણ તેનું એવા મુનિને સ્વામિત્વ નથી. શુભભાવ આવે છઠ્ઠા ગુણસ્થાને, મુનિને એવા શુભભાવ આવે છે અને એવા શુભભાવને કારણે તો આ શાસ્ત્રની રચના થઈ જાય છે. સ્તુતિનો ભાવ આવે છે, પ્રભુની સ્તુતિનો ભાવ પણ એમને આવે છે, શિષ્યને સમજાવવાનો ભાવ પણ આવે છે, શાસ્ત્રની રચનાનો ભાવ પણ આવે છે. એ બધા શુભભાવ છે પણ એ જે શુભભાવ છે એના એ સ્વામી થતા નથી અને પોતે પોતાના સ્વરૂપને વિશે ફરીથી સ્થિરતાનો પુરુષાર્થ આદરી દે છે. એ જે શુભભાવ છે અને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ કરે છે એ વખતે જે ઘોલન ચાલે છે, એ વખતની જે દશા છે, એ વખતે પણ જે ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ છે એ પણ વ્યવહાર છે અને એના ફળ સ્વરૂપે એમને ઇન્દ્રપદની કે ચક્રવર્તી પદની કે એવી પ્રાપ્તિ પણ થાય છે, એવું પદ મળે એવો બંધ પણ પડી જાય છે. એટલે કહે છે કે એ વ્યવહારનો રાગ શુભભાવ અને તેનું ફળ જે ઇન્દ્ર ઇન્દ્રાણીના વૈભવ ને કરોડો અપ્સરાઓનો સંયોગ એ બધું થાય પણ એને એ ઝેર સમાન જે બુદ્ધિ હોય છે. એટલે જ્યારે એવી દશા થાય છે તો એવા સાયિક સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને જે કાંઈ પ્રાપ્ત થયું છે એ બધું એમને તો એ બુદ્ધિ હોય છે, અથવા તો એવા ઇન્દ્ર જેમને આ બધું પ્રાપ્ત થયું છે અને પોતે સમ્યક દ્રષ્ટિ છે તો એને એ બધું હે બુદ્ધિ હોય છે. એટલે એ છોડવા લાયક છે, એના પ્રત્યે એમને રૂચિ હોતી નથી. પુણ્ય અને પુણ્યના સમસ્ત ફળ સંકિતિને ઝેર જેવા લાગે છે. આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે અનાકૂતા જેનું લક્ષણ છે, અનાકૂતા જેનું સ્વરૂપ છે એવી સુખ શક્તિ છે. અનંત શક્તિઓમાં આ સુખ શક્તિ કે જેનું લક્ષણ અનાકૂતા છે, કોઈ આકૂળતા છે જ નહીં. આકૂળતા નથી એટલે આત્મપ્રદેશનું કંપન પણ નથી. આત્મપ્રદેશનું કંપન નથી એવી અનાકુળતા, એ જેનું લક્ષણ છે એવી આ સુખ શક્તિ છે. જેમ જાણવું જાણવું એ જ્ઞાનનું લક્ષણ છે, તેમ અનાકુળતા સુખ શક્તિનું લક્ષણ છે. આવા સુખથી ભરેલો અક્ષય ભંડાર ભગવાન આત્મા છે. ભગવાન આત્માને આપણે જ્ઞાન કહીએ છીએ, જ્ઞાન માત્ર કહીએ છીએ, પણ સાથે ને સાથે એ સુખનો પણ સાગર છે. એટલે કહે છે કે આવા સુખથી ભરેલો અક્ષય ભંડાર, જેમાં કાંઈ ઓછું થતું નથી, એવો જેમાં ક્ષય થતો નથી, ઘટતું નથી, એવો અક્ષય ભંડાર ભગવાન આત્મા છે. એવા સુખથી ભરેલો અક્ષય ભંડાર ભગવાન આત્મા છે. એ સુખ કોને કહીએ કે જેમાં આકુળતાનું નામ નિશાન નથી. સુખ શક્તિમાં આકુળતા નહીં, અને તેના ક્રમવર્તી પરિણમનમાં, એટલે કે તેની એક પછી એક થતી પર્યાયમાં પણ આકુળતા નહીં. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, તારે સુખ જોઈએ છે તો અનાકુળ સુખ જેનો સ્વભાવ છે એવા તારા આત્મદ્રવ્યની દ્રષ્ટિ કર. અનાકુળ સુખ જેનો સ્વભાવ છે એવું તારું આત્મદ્રવ્ય છે, અને એવા આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરતા, તેમાં ભીનતા કરતા એવા આનંદની પ્રાપ્તિ થાય છે. એવા આનંદની પર્યાયો એક પછી એક ક્રમમાં પ્રગટે છે. બાકી આ રાગ આદિ વિકાર તો આકુળતા છે, પુણ્યના પરિણામ પણ આકુળતા છે, દુઃખરૂપ છે. આકુળતા છે એટલે દુઃખરૂપ છે. એને કારણે આત્મપ્રદેશનું કંપન થાય છે અને આશ્રવ અને બંધ થાય છે. ગુરુદેવ ફરીથી કરુણા કરીને કહે છે કે ભાઈ, મારે સુખ જોઈએ એમ સુખની અભિલાષા, સુખની ઈચ્છા કરે સુખ નહીં મળે. મારે સુખ જોઈએ છે એમ સુખની ઈચ્છા અને અભિલાષા કરવાથી સુખ નહીં મળે. એટલે અહીંયા તો સાચા સુખની વાત છે, શાશ્વત સુખની વાત છે, જે અલૌકિક સુખ છે, જે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે એવા સુખની વાત છે. તો એવું સુખ માત્ર ઈચ્છા કરવાથી, અભિલાષા કરવાથી નહીં મળે, અને પરમાથી પણ ક્યાંયથી પ્રાપ્ત નહીં થાય. પરનું લક્ષ્ય કરતા પણ એવું સુખ પ્રાપ્ત નહીં થાય. પરનું લક્ષ્ય કરતા જે સુખાભાસ છે એ તો પૂર્વે જે દુઃખની દશા હતી એ દુઃખની દશામાં થોડીક ક્યાંક કોઈક અંશે શાંતિ, એટલે વ્યાકુળતા હતી, તે વ્યાકુળતામાં કંઈક અંશે ઓછપ થવાને કારણે એ સુખાભાસની દશા પ્રગટ થાય છે, અને એને આ જીવ અનાદિનો સુખ માનીને બેઠો છે, એટલે એ પરમા સુખ શોધે છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે ભાઈ, સુખ જોઈએ તો માત્ર સુખની અભિલાષા અને ઈચ્છા કરે સુખ નહીં મળે, કેમ કે ઈચ્છા જ દુઃખરૂપ છે, એ દુઃખ માત્ર છે. ઈચ્છા કરવી એ પણ દુઃખ છે, એ દુઃખનું મૂળ છે. આકાંક્ષા, ઈચ્છા, આસક્તિ એ બધા દુઃખના મૂળ છે. એટલે જેને સુખ જોઈએ છે એને તો પોતાના સ્વરૂપમાંથી જ એ પ્રાપ્ત કરવાનું છે, અને એવા સુખની પ્રાપ્તિ, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ સુખમય ભગવાન આત્માનું લક્ષ્ય કરતા થાય છે. આગળ 35મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મામાં શક્તિરૂપે સુખ ત્રિકાળ ભર્યું છે. ફરીથી દ્રઢતા કરાવે છે કે ભગવાન આત્મામાં શક્તિરૂપે સુખ ત્રિકાળ ભર્યું છે. આત્મામાં સુખ તો ભર્યું છે, ભર્યું છે એટલે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. સુખ શક્તિ એ કાંઈ નવી નથી, એ કાંઈ પ્રગટ થતી નથી, એ બહારથી કોઈ કારણથી પ્રગટ થાય છે, આવે છે એમ નથી. સુખ શક્તિ, એ સુખનો ગુણ, એ સહજ છે, એ આત્માનું સ્વરૂપ છે, અને આત્માના અસંખ્ય પ્રદેશમાં એ વ્યાપેલો છે, એ રહ્યો છે. અને ક્યારેય એ ન હતો કે ઓછો હતો કે અધૂરો હતો એમ તો છે જ નહીં. એટલે કહે છે કે ભગવાન આત્મા માં શક્તિ રૂપે સુખ ત્રિકાળ ભર્યું છે, ગુણ રૂપે એ સુખ ભર્યું છે, અને એ ગુણ છે એ શક્તિ છે તેનું પરિણમન પણ છે. પણ આ વાત જીવને બેસતી નથી, ત્યારે એને એમ બેસતું નથી કે આત્મામાંથી સુખ આવે, એ વાતનો એ સ્વીકાર કરતો જ નથી. વર્તમાનમાં પણ કેટલા લોકો સ્વાધ્યાયમાં બેઠા છે, સ્વાધ્યાય કરે છે અથવા શાસ્ત્ર વાંચે છે, ગુરુની વાણી સાંભળે છે, પણ હજી એવો સ્વીકાર કોઈકને જ થાય છે કે ખરેખર આત્મામાં સુખ છે અને આત્મામાંથી જ સુખની પ્રાપ્તિ થાય. બીજી બધી શાસ્ત્રની વાતમાં એને રસ પડે, ચર્ચાઓ કરે, દ્રવ્ય ગુણ પર્યાયની મોટી મોટી વાતો કરે, પર્યાયના ષટકારકોની પણ વાત કરે, કારણ પરમાત્માની પણ વાત કરે, પણ એમને કહીએ કે ગુરુદેવ રોજ એમ કહે છે કે સુખ તો આત્મામાં ભર્યું છે, તો એવા આત્મામાંથી સુખની પ્રાપ્તિ માટેનો તમે પ્રયત્ન કેમ નથી કરતા? તમે કેટલો પ્રયત્ન કર્યો? મોટા મોટા વિદ્વાનો, મોટા વિદ્વાનો, પંડિતો જો એ વાતનો સ્વીકાર કરતા હોય તો એમણે એ પ્રયત્ન કર્યો હોવો જોઈએ અને પછી એની પાછળ જ લાગી જવા જોઈએ, પણ એમ તો કરતા જોવામાં આવતા નથી. ગુરુદેવે તો કહ્યું કે ભગવાન આત્મામાં શક્તિ રૂપે સુખ ત્રિકાળ ભર્યું છે, અને આપણે પણ આવા શાસ્ત્રના અભ્યાસ દ્વારા, આગમના અભ્યાસ દ્વારા એમ કહીએ છીએ કે શક્તિ રૂપે આત્મામાં સુખ છે, સુખ નામનો ગુણ છે, અને એ સુખ નામનો ગુણ શાશ્વત છે, એનો નાશ થતો નથી, અવિનાશી છે. આત્મા અવિનાશી છે તો એ ગુણ પણ અવિનાશી છે, એ ત્રિકાળ રહે છે, એટલે ત્રિકાળ સુખ ભર્યું છે કહીએ છીએ, પણ ખરેખર એવો સ્વીકાર ક્યાં છે? જો સ્વીકાર હોય તો પછી આત્મામાંથી આવતા સુખની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન પણ થાય, એટલે પોતાના સ્વરૂપના અનુભવ માટેનો પ્રયત્ન પણ થાય, એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ પણ ઉપડે, પણ એવું તો ક્યાં જોવામાં આવે છે? ગુરુદેવ અહીંયા કહે છે કે ભગવાન આત્મામાં શક્તિ રૂપે સુખ ત્રિકાળ ભર્યું છે. ભગવાન સિદ્ધને, એટલે સિદ્ધ ભગવાનને એ સુખની પૂર્ણ વ્યક્તિ થઈ ગઈ છે, એટલે એ સુખ પૂર્ણપણે પ્રાપ્ત છે, એની વ્યક્તતા થઈ છે. સિદ્ધ ભગવાનને સુખની પૂર્ણ દશા અનંત સુખ હોય છે, અવ્યાબાધ સુખ હોય છે, શાશ્વત રહે છે. સિદ્ધ ભગવાનને પ્રગટ આઠ ગુણના વર્ણનમાં, સિદ્ધ ભગવાનના આઠ ગુણ કહીએ છીએ ને, તો સિદ્ધ ભગવાનને પ્રગટ આઠ ગુણના વર્ણનમાં સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન અને વીર્ય એ ચાર આવે છે, અને એ ચાર ઘાતી કર્મના ક્ષયથી હોય છે, એટલે કે ચાર ઘાતી કર્મના ક્ષયના નિમિત્તે પ્રગટ થાય છે, એટલે પેલા ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે. સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન અને વીર્ય એ ચાર ઘાતી કર્મના ક્ષયના નિમિત્તે હોય છે, અને ચાર અઘાતી કર્મના ક્ષયથી, એટલે એના ક્ષયના નિમિત્તથી અવ્યાબાધ, અવગાહન, સૂક્ષ્મત્વ અને અગુરુ લઘુત્વ હોય છે. અઘાતી કર્મ છે ને, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એના ક્ષયના નિમિત્તે અવ્યાબાધ, અવગાહન, સૂક્ષ્મત્વ અને અગુરુ લઘુત્વ હોય છે. વેદનીય કર્મની પ્રકૃતિના ક્ષયના નિમિત્તે અવ્યાબાધ હોય છે, આયુના ક્ષયના નિમિત્તે અવગાહન, અને નામ કર્મના ક્ષયના નિમિત્તે સૂક્ષ્મત્વ હોય છે, એ રીતે ગોત્ર કર્મના ક્ષયના નિમિત્તે અગુરુ લઘુત્વ હોય છે. એટલે ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે કે ચાર ઘાતી કર્મના ક્ષયના નિમિત્તે તો સમ્યક્ત્વ હોય છે, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને વીર્ય પ્રગટ થાય છે, અને ચાર અઘાતી કર્મના ક્ષયથી અવ્યાબાદ, અવગાહન, સૂક્ષ્મત્વ અને અગુરુ લઘુ ગુણ પ્રગટ થાય છે. આમ એ ગુણો પ્રગટ થાય છે. આવી સર્વોત્કૃષ્ટ દશા, અનંત મહિમાયુક્ત, અનંત શક્તિમય, નિજ આત્મદ્રવ્યના જ્ઞાન, શ્રદ્ધાન અને રમણતા કરતા પ્રાપ્ત થાય છે. પણ પોતાની જાતને જૈન કહેવડાવનારા જૈનાભાષીઓ સમજ્યા વિના જ વ્રત, પ્રતિમા એટલે પળીમા અથવા તો પ્રતિજ્ઞા વગેરેને ચારિત્ર કહે છે. ગુરુદેવ કહે છે કે આ જે દશા પ્રગટ થાય છે એનું નિમિત્ત કારણ તો કયું, પણ એ પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ થાય છે અને એ દશા ઉત્કૃષ્ટ દશા છે અને એ દશા અત્યંત મહિમાવંત છે અને એમાં અનંત શક્તિઓ પ્રગટ થાય છે, એ પ્રગટપણે ઉછળે છે અને એ દશામાં એ જ્યારે લીનતા કરે છે, રમણતા કરે છે, ત્યારે એને આ સુખ શક્તિના કારણે ઉદ્ભવતો આનંદ પ્રગટ થાય છે. તો એ વાતને જે લોકો સમજતા નથી અને પોતાની જાતને જૈન કહેવડાવે છે એને માટે ગુરુદેવ કહે છે કે અરે લોકો એટલે કે કોઈ જૈનાભાષીઓ સમજ્યા વિના જ વ્રત, પ્રતિમા વગેરેને ચારિત્ર કહે છે, પણ ભાઈ એ માર્ગ નથી. આત્મા સ્વરૂપથી જ સદા આનંદમય, સચિદાનંદમય છે. એટલે પોતે જ સ્વરૂપથી પોતાનું સ્વરૂપ જ આનંદમય, જ્ઞાન અને આનંદમય છે અને એના જ્ઞાન શ્રદ્ધાન અને રમણતા કરતા એવા પરિણામ અનુભવમાં આવે છે, એવા પરિણામ પ્રગટ થાય છે અને એ અનુભવમાં આવે છે અને તેની પૂર્ણતા થઈ પૂર્ણ સુખ એટલે અનંત સુખ પ્રગટ થાય છે. આવો માર્ગ છે. પૂર્ણ સુખની પ્રાપ્તિ એ ચારિત્રના પુરુષાર્થને કારણે થાય છે અને ચારિત્રનો પુરુષાર્થ પોતાના સ્વરૂપનું લક્ષ કરીને, એકાગ્રતા કરીને એમાં રમણતા કરતા થાય છે. બાકી કોઈ બાહ્ય ચારિત્ર દ્વારા એ થાય છે એમ નથી. આગળ 36મા પારા ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાની બાહ્યમાં સુખ માને છે. અહીંયા સુખની જ વાત કરી છે ગુરુદેવે, જે ઉદાહરણો આપ્યા છે અને જે અંદર જે મહાપુરુષોના જીવનચરિત્રની જે વાત પણ કરી છે એ બધા દ્વારા ગુરુદેવને સમજાવવી છે. તો આ સુખની શક્તિ છે એટલે આપણે એ બધા મહાપુરુષોના જીવનચરિત્રની જે વાત ગુરુદેવે કરી છે એ લેતા નથી, પણ બધાને એ વાંચી જવા માટે મારી વિનંતી છે. આપણે અહીંયા મૂળ વાતને લઈએ છીએ તો 36મા પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાની બાહ્યમાં સુખ માને છે. જ્ઞાની જ્યાંથી વિરક્ત થાય છે, જ્ઞાની જ્યાંથી વિરક્ત થાય છે ત્યાં અજ્ઞાની ઝંપલાવે છે. કેમ ઝંપલાવે છે? કેમકે અજ્ઞાનીને ત્યાં સુખ પડ્યું છે એમ લાગે છે એટલે એ ત્યાં ચેન માની અને ઝંપલાવે છે. એ બહુ સરસ શબ્દ મૂક્યા છે. અજ્ઞાની બાહ્યમાં સુખ માને છે અને એ બાહ્ય જે સંયોગો જે છે ત્યાં ચેન માની અને ઝંપલાવે છે. જ્ઞાની એ સંયોગોમાં એ સુખ માનતો નથી અને એને દુઃખનું જ કારણ માને છે અને ત્યાંથી એ પોતે વિરક્ત થાય છે. એટલે જ્ઞાની જ્યાંથી વિરક્ત થાય છે અજ્ઞાની ત્યાં ચેન માનીને ઝંપલાવે છે. જેમ કે અજ્ઞાની સ્ત્રી, પરિજન, કુટુંબીઓ વગેરે, મિત્ર, ધન, મકાન ઇત્યાદિમાં સુખ માને છે અને ત્યાં જ રોકાઈ રહે છે. જ્યારે જ્ઞાની ત્યાંથી વિરક્ત થાય છે, ત્યાંથી વિરક્ત થાય છે અને સ્વરૂપ વિશે સ્થિરતાના પુરુષાર્થનો પ્રયાસ કરે છે. જ્ઞાનીનો પુરુષાર્થ શું છે? સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રનો પુરુષાર્થ હોય, ચોથા ગુણસ્થાન પછી પાંચમા ગુણસ્થાનમાં એ દેશવીરતી થાય છે તો પણ એ ચારિત્ર છે અને પછી સાતમા ગુણસ્થાનની દશામાં તો પૂર્ણ ચારિત્રની દશા એ પ્રગટ કરી લે છે. એટલે સમ્યક દર્શન જેને થયું છે એવા જ્ઞાનીને બધેથી વૈરાગ્ય ભાવ થાય, ઉદાસીનતા જગતના પદાર્થો તરફ થાય અને એ બધેથી એમ વિરક્ત થાય છે. એ રંજિત થતો નથી, રક્ત થતો નથી અને વિરક્ત થાય છે. ભલે એ સંયોગોમાં રહ્યો હોય પણ એનાથી એ વિરક્ત થાય છે. સંયોગો તો કાંઈ એ બદલી નાખે એમ બનતું નથી, કેમ કે પૂર્વકર્મના ઉદયને કારણે એ સંયોગો પ્રાપ્ત થયા છે રાજપાઠ આદિ પ્રાપ્ત થયું હોય તો થયું હોય, પણ એનાથી એ વિરક્ત થઈ જાય છે, એનાથી એ વિરક્ત થઈ જાય છે. રાજપાઠ તો ત્યાં ને ત્યાં જ રહ્યા છે, છતાં એ એનાથી વિરક્ત વર્તે છે. પછી જયારે ઉગ્ર પુરુષાર્થ ઉપડે છે ત્યારે તો દીક્ષા લઈને ચાલી નીકળે છે. જયારે પેલો અજ્ઞાની ત્યાં જ સુખ માનીને ત્યાં જ રોકાઈ રહે છે, અને જેને એ નથી મળ્યું એ એવા બાહ્ય સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે, મિથ્યા પ્રયત્ન કરે છે. જે કાંઈ એના પ્રયત્નથી એને મળે છે એમ નથી, પણ એ માને છે. અજ્ઞાની એમ માને છે કે મારા પ્રયત્ન દ્વારા, મારી મહેનત દ્વારા મને આ આટલી સમૃદ્ધિ મળી, આ મકાન મળ્યું, આટલી કાર મળી, આટલું આ મળ્યું, આટલું તે મળ્યું, મારા પ્રયત્નથી, મારી મહેનતથી મને મળ્યું એવું અજ્ઞાની માને છે. અને એમાં જ એ ઝંપલાવે છે, સુખની શોધમાં એ ત્યાં ને ત્યાં જ રોકાઈ રહે છે. સુખ તો પોતામાં જ ભર્યું છે, પણ એની ખબર નથી, તેથી તે બધે બહાર જ ફાંફા મારે છે અને નિરાશ થઈ દુઃખી દુઃખી થાય છે. આ વાત ગુરુદેવે કરી એટલે કોઈએ કહ્યું કે હા, પણ કોઈ કોઈ તો એ સંયોગોમાં સુખી હોય એમ દેખાય છે. આવી વાત કરી એટલે આવો પ્રશ્ન કોઈકે કર્યો કે કોઈ કોઈ તો એમાં પાછા સુખી હોય એમ દેખાય તો છે, આ બધા પૈસાવાળા બધા સુખી તો દેખાય છે. ગુરુદેવ કહે છે કે ધૂળે સુખી નથી, સાંભળને, સુખ તો દૂર રહો એ સંયોગોમાં સુખની ગંધે નથી. એમણે ક્યાં સાચા સુખનો અનુભવ કર્યો છે તેમને ખ્યાલ આવે કે સુખ કેવું હોય. એટલે ગુરુદેવ જેમને સુખની પ્રાપ્તિ થઈ છે એ એમ કહી શકે કે ભાઈ એમાં સુખની ગંધ નથી, બીજું તો કોણ કહી શકે. ગુરુદેવ કહે છે કે ઉલટું એના તરફનું જે વલણ છે તે મહાપાપ અને દુઃખ છે, એટલી આકુળતા 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 છે, બીજું કાંઈ નથી. સુખ તો તેને કહીએ જેમાં આકુળતાની છાંટ પણ ન હોય, સહેજે આકુળતા ન હોય એને સુખ કહીએ. અને જે કદી નાશ ન પામે, કદી પલટી જાય નહીં, બદલાઈ જાય નહીં, ચાલ્યું જાય નહીં, ઓછું થાય નહીં, એને સુખ કહીએ. આગળ 37મા પાના ઉપર 6ઠા પેરેગ્રાફમાં કહે છે, કરુણા કરીને ગુરુદેવ સમજાવે છે કે અરે ભાઈ, તારા સ્વભાવમાં તો એકલું સુખ સુખ સુખ, બસ સુખ જ ભર્યું છે. સુખ સ્વભાવગત છે. જો બીજા દ્રષ્ટિકોણથી વિચાર કરવાની જરૂર છે આપણે બધાને. સુખ એ આત્માનો સ્વભાવ છે. તર્ક દ્વારા સમજીએ તો જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય. તો આત્મામાં સુખ ગુણ છે તો આત્માનો સ્વભાવ સુખ હોવો જોઈએ. આત્મામાં જ્ઞાન ગુણ છે તો આત્માનો સ્વભાવ જ્ઞાન છે. જે ગુણ છે એ ગુણનું પરિણમન છે એટલે એવો સ્વભાવ હોય. ગુણ વિના એવો સ્વભાવ હોય નહીં. ગુણ હોય અને એવો સ્વભાવ ન હોય એમ પણ બને નહીં. આ તર્ક દ્વારા સમજાયું છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્મામાં સુખ ગુણ છે એવી શક્તિ છે એટલે એનો અર્થ એ થયો કે એ એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ સુખનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ દુઃખનો સ્વભાવ છે જ નહીં, આત્માનો સ્વભાવ જ સુખનો છે. કે છે કે ભાઈ, તારા સ્વભાવમાં તો એકલું સુખ સુખ સુખ, બસ સુખ જ ભર્યું છે. વીણાના તારને છેડતા જેમ ઝણઝણાટી કરતી વાગે છે તેમ સુખ શક્તિથી ભરેલા આત્મામાં એકાગ્ર થતા ઝણઝણાટ કરતી સુખના સંવેદનની દશા પ્રગટ થાય છે. પણ અરે, એને નિજ સ્વભાવનો મહિમા નથી, પોતાના સ્વભાવનો એને મહિમા આવ્યો નથી. અનંત ગુણના રસથી ભરેલા નિજ પદની સંભાળ કર્યા વિના તે અનાદિથી પરપદને પોતાનું માની ભવસાગરમાં ગોથા ખાયા કરે છે. સ્વરનું જ લક્ષ કરીને રહ્યો છે, સ્વનું લક્ષ કર્યું નથી એટલે પોતાના સ્વરૂપમાં શું છે એનો એને ખ્યાલ જ આવ્યો નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, સુખ સ્વભાવી છે, શાંત સ્વભાવી છે, નિર્મળ સ્વભાવી છે એવો ભગવાન આત્મા ચૈતન્ય કે એનું જેને લક્ષ્ય કર્યું નથી એને બિચારાને બહારમાં જ સુખની આનંદની શોધ છે. એટલે ગુરુદેવ કહે છે કે જેને નિજપદની સંભાળ કરી નથી, નિજપદને જોયું નથી, જાણ્યું નથી, એને અનુભવ્યું નથી, પોતાના નિર્મળ શુદ્ધ પદને જેને જાણ્યું નથી, જોયું નથી, અનુભવ્યું નથી, એ અનાદિથી પરપદને, પરદ્રવ્યને પોતાનું માની ભવસાગરમાં ગોથા ખાય છે, ભવના ભ્રમણ કરે છે, એની દુર્દશાની સી વાત. દારૂણ દુઃખોથી ભરેલી એની કથની કોણ કહી શકે. આ ચાર ગતિના ભ્રમણ છે ને, એમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી, પારાવાર દુઃખ જ છે. અહીં આચાર્ય ભગવાન ભાઈ તને તારું સુખ નિધાન બતાવે છે, તો હવે તો નિજ નિધાન પર એક વાર નજર કર. નજર કરતા જ તું ન્યાલ થઈ જાય એવું તારું દિવ્ય અલૌકિક નિધાન છે. ગુરુદેવ કહે છે કે મારા નયનની આળ ફેરે દીર્ઘ્યાન અમે નયને હરી, એમાં આવે છે ને, આ હરી એ કોઈ બીજી ચીજ નહીં, નિજ શુદ્ધ આત્મા ચિદાનંદ ઘન પ્રભુ તે હરી છે. એમ કહ્યું ને કે મારા નયનની આળ ફેરે દીર્ઘ્યાન અમે નયને હરી, તો અહીંયા હરિનો અર્થ શું છે કે નિજ શુદ્ધ આત્મા ચિદાનંદ ઘન પ્રભુ તે હરી છે, એ કોઈ બીજી ચીજ નથી. હરી એટલે બીજો કોઈ નહીં, પોતે પોતે શુદ્ધ આત્મા છે તે હરી છે. જે દુઃખને હરે અર્થાત સુખને કરે તે હરી છે. તો દુઃખને કોણ હરે? દુઃખને હરનારો તો પોતે છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા સુખની પ્રાપ્તિ થાય છે અને દુઃખ હરાઈ જાય છે. એમ નથી કે બીજા અન્યનું લક્ષ્ય કરતા એને સુખની પ્રાપ્તિ થાય. લોકોની માન્યતા હજી એવી જ છે કે તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન આપણને સુખ આપી દેશે. ભાઈ એમ નથી. તીર્થંકર ભગવાને, સિદ્ધ ભગવાને તો જે કરુણા કરવી હતી એ કરી, પણ તે એ કરુણાને સમજી નહીં અને તું એ કરુણાનું ભાજન થયો નહીં, એટલે આ દુઃખી થાય છે. એમણે તો જે આપવાનું હતું એ કરુણા કરીને આપ્યું છે ને, અત્યારે વર્તમાનમાં પણ એ જ આપી રહ્યા છે. એ દિવ્ય ધ્વનિમાં, ઓમકાર ધ્વનિમાં એ જ્ઞાનના ધોધ વર્તી રહ્યા છે, એ એમની મોટામાં મોટી કરુણા છે. અને તને સિદ્ધ સમાન કહો એ મોટામાં મોટી કરુણા છે, તેથી વિશેષ શું આપે? એટલે એમણે તો જે આપવાનું છે તે આપી દીધું છે. અહીંયા વાત તો તારા આત્માની ચાલે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તું જ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ છો અને તું જ હરી છો. જે દુઃખને હરે તે હરી, સુખને જે પ્રાપ્ત કરાવે અને દુઃખને હરે તે હરી છે. પંચાધ્યાયમાં આવે છે કે હરતી ઇતિ હરી, દુઃખના બીજભૂત જે મિથ્યાત્વને હરે તે હરી નામ સુખ નિદાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. પ્રમાદ છોડીને, વિષયોનું વલણ છોડીને પોતાના હરી નામ ભગવાન આત્માને એકાગ્ર થઈ નિરખવો, ભજવો, તે સુખનો ઉપાય છે. તો આ રીતે આ સુખ શક્તિ પૂરી થઈ. એની અંદર શ્રદ્ધા શક્તિ અને ચારિત્ર શક્તિની પણ ગુરુદેવે વાત સમજાવી અને પોતાનું સ્વરૂપ સુખમય છે એ નિર્ણય આપણે તર્ક દ્વારા પણ કરી શકીએ છીએ. અને એમાં વધારે દ્રઢતા કરતાં પોતાના સ્વરૂપની દ્રઢતા થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન